वचनामृत लोयानु छठू दुर्लभ मां दुर्लभ साधन धर्म संबंधी ने भगवान संबंधी बलवान साधन फेरववा न फेरववा योग्य मतीनु रूप संग करवा न करवा योग्य साधुना लक्षण मान राखवा न राखवा बाबत हेत राखवा न राखवा विषय भगवान ना राजी कुराजी थवामा करवा योग्य क्रियानी विक्ति ध्यानमा थता भूंडा घाट टाळवानो उपाय त्यागवा योग्य गुण ने ग्रहण करवा योग्य दोषनु रूप जे दोष टाळे सर्वदोष टळे ने जे गुण आवे सर्वगुण आवे तेनु रूप बुद्धिमा प्रकाश के अंधकार थाय तेवा पंच विषयनु रूप न सेववा योग्य देश काल ने संगनो प्रकार भणवा न भणवा योग्य शास्त्रनो विवेक संवत 1877 ना माक्षर सुधी पड़वाने दिवस श्रीजी महाराज गाम श्री लोया मत्ये सूरा खाचरना दरबार मा रात्रि ने समय विराजमान हता अने धोळो खेस पहेर्यो हतो तथा धोळी छीटनी डगली पहेरी हती तथा धोळो फेंटो माथे बांध्यो हतो तथा बीजे धोळे फेंटे करीने बोकानी वाळी हती ने ते धोळा फेंटानू छोगलू माथे लटकतू हतू ने चौफाळ ओढ्यो हतो ने पोताना मुखारविंदनी आगळ परमहंस तथा देश देशना हरिभक्तनी सभा भराईने बैठी हती पछी श्रीजी महाराजे परमहंस प्रत्ये प्रश्न पूछ्यो जे सत्संग थया पछी दुर्लभमां दुर्लभ ते शुं साधन मान्यु छे पछी ए प्रश्ननो उत्तर परमहंस वते न थयो त्यारे श्रीजी महाराजे कर्यो जे एकांतिकपणू एमां आवे ए अतिशय दुर्लभ छे ते एकांतिकपणू ते शुं तो धर्म ज्ञान ने वैराग्य ए त्रणे युक्त जे भगवाननी भक्ति करवी तेने एकांतिकपणू कहीए। पछी वळी श्रीजी महाराजे प्रश्न पूछ्यो जे धर्म संबंधी साधनमां एवुं कियुं साधन छे जे एक राखवे करीने सर्वे धर्म रहे अने भगवान संबंधी जे भजन स्मरण कीर्तन वार्ता ए आदिक साधन छे तेमां एवुं एक साधन कियुं छे जे आपत्तकाळ होय ने सर्वे जाय ने जो एक रहे तो सर्वे रहे पछी तेनो उत्तर पण पोते कर्यो जे धर्म संबंधी साधनमां तो एक निष्कामपणू होय तो सर्वे साधन आवे अने भगवान संबंधी तो ए साधन छे जे निश्चय रहे तो सर्वे आवे अने वळी श्रीजी महाराजे प्रश्न पूछ्यो जे केवी मती एक प्रकारनी राखे रूडू थाय ने तेने जो फेरवीए तो भूंडू थाय ने केवी मतीने वारंवार फेरवीए तो रूडू थाय ने न फेरवीए तो भूंडू थाय पछी तेनो उत्तर पण पोते कर्यो जे भगवानना निश्चय रूप जे मती तेने तो फरवा देवी नहीं ने भगवाननुं महात्मय सांभळीने तेनी पुष्टि वारंवार कर्या करवी तो रूडू थाय ने ए मतीने वारंवार फेरवे तो भूंडू थाय अने पोते पोताना मनने जाणे जे मतीमां निश्चय कर्यो होय जे मारे आम करवू छे ते मतीने संतने वचने करीने वारंवार फेरववी ने संत कहे जे आई बेसवू नहीं ने आ करवू नहीं तो ते ठेकाणे बेसवू नहीं ने ते करवू नहीं एवी रीते मतीने फेरवे तो रूडू थाय ने ए मतीने फेरवे नहीं ने पोतानू धार्यू करे तो भूंडू थाय अने वळी श्रीजी महाराजे प्रश्न पूछ्यो जे केवी जातनो सत्संगी अथवा परमहंस होय ने धर्ममां संपूर्ण रहेतो होय ने तेनी पासे बेसीए ने वात सांभळीए तो दोष लागे त्यारे તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. જેને ભગવાનનો નિશ્ચય હોય ને ધર્મમાં પણ પોતે રહેતો હોય, તો પણ જો તેને વ્યવહારમાં આસક્તિ હોય તથા દેહાભિમાન હોય તથા માન હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે, તો તે ભગવાનનો ને સંતનો અવગુણ જરૂર લે. પછી બીજાને આગળ પણ ભગવાનના તથા સંતના અવગુણની વાત કરીને તેને વિમુખ જેવો કરે. એવો જે હોય તેનો કોઈ રીતે સંબંધ ન રાખવો, ને રાખે તો ભૂંડું થાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવો સાધુ હોય ને તે ધર્મમાં રહેતો હોય ને નિશ્ચય પણ હોય, તો પણ તેને ભેળે નાવા જવું નહીં ને પાસે પથારી કરવી નહીં ને તેની વાત પણ ન સાંભળવી? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, જે સંત હિંમત રહિત વાત કરતો હોય છે, શું એક જન્મે કરીને નિષ્કામાદિક ગુણ આવે છે? એ તો ભગવાન કૃપા કરે તો આવે, નહીં તો અનેક જન્મે કરીને કલ્યાણ થાય, પણ આજ દેહે કરીને શું કલ્યાણ થાય છે? એવી રીતે જે હિંમત રહિત વાત કરતો હોય તેના સંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. અને જે એમ કહેતો હોય જે આ ને આ દેહે કરીને કૃતાર્થ થયા છીએ ને કામ ક્રોધ મદ મત્સર માન ઇત્યાદિ દોષનો શો ભાર છે? ભગવાન ને સંતના પ્રતાપે કરીને એ સર્વેનો નાશ કરી નાખશું એમ જે કહેતો હોય ને કામાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મંડ્યો હોય તેનો સંગ સર્વે પ્રકારે કરવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવો સાધુ હિંમત સહિત વાત કરતો હોય તો પણ તેનો ત્યાગ કરવો? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, જે પોતાના પુરુષાર્થને જ અધિક કહેતો હોય ને પુરુષાર્થે કરીને જ પોતાને કૃતાર્થ માનતો હોય, પણ ભગવાનનું બળ ન રાખે ને એમ સમજે જે આ સાધને કરીને ભગવાનને રાજી કરવા છે, તો તેનો પણ ત્યાગ કરવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવો સાધુ હોય તેનો સંગ કરવો ને કેવાનો ન કરવો? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, વર્તમાન પણ સુધા સારા પાળતો હોય ને નિશ્ચય સુધો હોય ને તે પાસે આપણે રહેતા હોઈએ ને આપણને ટોકે નહીં ને પંપોળીને રાખે ને જાપરો રાખે, તો તે મુક્તાનંદ સ્વામી જેવો લોક વ્યવહારે મોટો કહેવાતો હોય, તેનો પણ સંગ ન કરવો. અને જે સંત પોતાને ટોક્યા કરે ને જે સ્વભાવ દેખે તે ઉપર ખટકો રાખે ને તે ન ટળે ત્યાં સુધી વાત કર્યા કરે ને લલોચપો રાખે નહીં ને તે લોક વ્યવહારે મોટો ન કહેવાતો હોય, તો પણ તેનો સંગ કરવો. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે સંતમાં બધા ગુણ સારા મોટા મોટા ભક્તિ જ્ઞાનાદિક હોય, પણ તેમાં એક એવો કિયો ભૂંડો દોષ હોય જેણે કરીને તેનો સંગ ન કરીએ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, જેને આળસ બહુ હોય ને નિદ્રા બહુ હોય ને સ્નાન ધ્યાનાદિક જે નિયમ તેને પાળવાનું કોઈ કહે તો કહે જે હમણાં કરશું, શી ઉતાવળ છે, ધીરે ધીરે થશે, એમ બોલે તે સુધો સારો હોય તો પણ તેનો સંગ ન કરવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સુધી સારી વાત કરતો હોય તો પણ તેની વાત ન સાંભળીએ, એવો એની વાણીમાં શો દોષ જાણવો? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, વાત કરવામાં પોતાને વિશે જે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ને ધર્મ તેની જ અહંકારે કરીને પોતે સરસાઈ દેખાડે ને બીજા સંતમાં જે જ્ઞાન ભક્તિ આદિ ગુણ તેની કંઈક ન્યૂનતા દેખાડે, એવો જેની વાણીમાં દોષ હોય તેની વાત ન સાંભળવી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેની વાણીમાં કુત્સિતપણું હોય તો પણ તે વાણીને અમૃતની પેઠે પાન કરીએ એવી તે કેવી વાણી છે? પછી તેનો પણ પોતે ઉત્તર કર્યો છે, જે સંત વાત કરે ત્યારે પોતે પોતાના સંબંધી માં બાપ બોન ભાઈ તથા પોતાની જાતિ તેની કુત્સિત શબ્દે કરીને નિંદા કરતો હોય તો તે વાણી સારી જાણવી. શા સારું જે તે વાણીને જે સાંભળે તેને તે સંતની કોરનો એમ ગુણ આવે છે, આ સંતને તો કોઈ રીતે પોતાના દેહ સંબંધી આદિકમાં હેત નથી, માટે તે વાણીને અમૃતની પેઠે પાન કરવી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કીએ ઠેકાણે માન રાખવું ને કીએ ઠેકાણે માન ન રાખવું? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, ભગવાનનો દ્રઢ આશ્રિત હોય ને તે જેવો તેવો ગરીબ હરિભક્ત હોય તો પણ તે આગળ માન ન રાખવું, અને જેને સત્સંગ થકી કાંઈક પાછો પગ પડી ગયો હોય તેને આગળ તો માન રાખવું, પણ તેથી દબાઈ જવું નહીં ને પ્રશ્ન ઉત્તરમાં તેના વેણ ઉપર વેણ લાવવું. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કીએ ઠેકાણે હેત રાખવું ને કીએ ઠેકાણે ન રાખવું? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, અમે સર્વે સંતને સાધારણપણે કહેતા હોઈએ જે બુરાનપુર તથા કાશીએ કોણ જાશે? ત્યારે કોઈ બોલે નહીં, ત્યારે તે સભામાંથી પોતે ઉઠીને અમને એમ કહેવું છે, કહો તો મહારાજ હું જાઉં, એમ કહીને અમારી આજ્ઞા લઈને ત્યાં જવું, એવે ઠેકાણે અમારી પ્રસન્નતાને અર્થે અમારા દર્શનાદિકનું હેત પણ ન રાખવું. અને અમે તથા સંત તે જેને કચવાણા હોઈએ ને વઢીને તિરસ્કાર કરીને બહાર કાઢી મૂક્યો હોય ને તે શોકે કરીને રોતો હોય ને તે પાસે કોઈક એકડમલ વિમુખ જેવો આવીને સંતનો અથવા અમારો અવગુણ કહેવા લાગે, ત્યારે તેની આગળ તે સંતની કોરનું ને ભગવાનની કોરનું બહુ હેત જણાવે ને એમ કહે છે, હું તો એનો વેચાણ છું અને મારા કટકા કરી નાખે તો પણ મારે એમનો અવગુણ ન આવે, એ તો મારા કલ્યાણના કરતલ છે, એવી રીતે તે ઠેકાણે અતિશય હેત જણાવવું. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેણે કરીને ભગવાન રાજી થતા હોય તો પણ તે કરવું નહીં અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તો પણ તે કરવું, એવું તે શું છે? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો છે, અમે કોઈક વચન કહીએ ને તેમાં જો અધર્મ જેવું હોય તો તેને વિશે ચીરકારી થવું, કહેતા તેમાં ઘણીક વાર લગાડવી પણ તુરત માનવું નહીં. જેમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે, અશ્વત્થામાનું માથું કાપી નાખો, પછી તે વચન અર્જુને ન માન્યું, તેમ એવી રીતનું જે વચન તેમાં અમે રાજી થતા હોઈએ તો પણ ન માનવું, તથા પંચવર્તમાન સંબંધી જે નિયમ કયા છે તેમાંથી જેણે કરીને ભંગ થતો હોય એવું જે વચન તે ન માનવું, અને એ બે વચન ન માનીએ ને ભગવાન કચવાતા હોય તો સારી પેઠે કચવાવવા પણ તેમાં રાજી ન કરવા. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનું ધ્યાન કરતે થકે મનને વિશે અનેક પ્રકારના ભૂંડાઘાટના તરંગ ઉઠવા માંડે, જેમ સમુદ્રના મોટા મોટા તરંગ ઉઠે તેમ ભૂંડાઘાટ ઉઠવા લાગે, ત્યારે તે ઘાટ કેમ ટાળવા? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો છે, જ્યારે એવા ભૂંડાઘાટ થવા માંડે ત્યારે ધ્યાનને પડ્યું મૂકીને જીભે કરીને ઊંચે સ્વરે નિર્લત થઈને તાળી વજાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, ને હે દીનબંધો, હે દયાસિંધો, એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી, તથા ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી, તો ગાંઠ સર્વે ટળી જાય ને નિરાશ થાય, પણ એ વિના બીજો એવો ગાંઠ ટાળ્યાનો ઉપાય નથી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, આ સત્સંગમાં જે અતિ મોટો ગુણ જણાતો હોય ને તે ગુણના સર્વે વખાણ કરતા હોય, તો પણ તે ત્યાગ કરવા યોગ્ય હોય એવો કયો ગુણ છે? અને દોષ હોય ને તે ગ્રહણ કરવા યોગ્ય હોય એવો કયો દોષ છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, મુક્તાનંદ સ્વામી જેવા હોય તે સર્વેથી સરસ વર્તમાન પાળતા હોય, ને તેણે કરીને બીજા સંતને ઉદ્વેગ થાય, કેમ જે એમની બરોબર વર્તાય નહીં તે સારું, એ ગુણ યદ્યપી મોટો છે તો પણ તેનો ત્યાગ કરીને સર્વ સંતને બરોબર વર્તવું, અને બરોબર વર્તવારું દોષ છે તો પણ એનું ગ્રહણ કરવું. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, આ સંતમાં એવો કયો એક દોષ છે જે જેનો ત્યાગ કરે ત્યારે સર્વ દોષ માત્રનો ત્યાગ થઈ જાય, અને એવો કયો એક ગુણ છે જે એક આવે સર્વે ગુણ આવે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, દેહાભિમાન રૂપ દોષ છે તેમાં સર્વે દોષ રહ્યા છે, ને તેનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે, અને હું તો દેહથી નોખો જે આત્મા તે છું, એવો જે આત્મનિષ્ઠારૂપ એક ગુણ તે આવે તો સર્વ ગુણ માત્ર આવે છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવા પંચ વિષયને સેવ્ય કરીને બુદ્ધિમાં પ્રકાશ થાય છે, અને કેવા પંચ વિષયને સેવ્ય કરીને બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, ભગવાન સંબંધી જે પંચ વિષય તેને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે, અને જગત સંબંધી પંચ વિષયને સેવે તો બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવો દેશ, કેવો કાળ, કેવો સંઘ, કેવી ક્રિયા જેનો સંબંધ ભગવાનની આજ્ઞાએ કરીને પણ ન કરવો? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, જે દેશમાં રહે થકે પોતાના દેહના સંબંધીનો વારંવાર બેઠા ઉઠ્યાનો યોગ થતો હોય તો તે દેશમાં ભગવાનની આજ્ઞાએ કરીને પણ ન રહેવું, અને અમારા દર્શન થતા હોય ને તે ભેળે સ્ત્રીઓના દર્શન થતા હોય એવો સંગ તથા ક્રિયા હોય ત્યાં અમે બેસારીએ ને કહીએ જે અમારા દર્શન કરો, તો પણ તે ઠેકાણે બેસવું નહીં, ને કોઈક મીશ લઈને ઉઠી જવું, અને જે કાળમાં વિષમપણું વર્તતું હોય ને મારકૂટ થતી હોય, ને જો ભગવાનની આજ્ઞા હોય તો પણ ત્યાંથી ચાલી નીકળવું, પણ તે જ ઠેકાણે રહીને માર ન ખાવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કિયા શાસ્ત્રને સાંભળવા ને ભણવા, ને કિયા શાસ્ત્રને ન સાંભળવા ને ન ભણવા? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો છે, જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય, ને તે ગ્રંથ જો શુદ્ધ વેદાંતના હોય, ને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય, ને તે ગ્રંથ સુધા બુદ્ધિમાનના કરેલા હોય, તો પણ તે ગ્રંથને કોઈ દિવસ ભણવા નહીં ને સાંભળવા પણ નહીં, અને જો રણછોડ ભક્તના જેવા કીર્તન જ હોય ને તેમાં ભગવાનની મૂર્તિનું વર્ણન હોય તેને ગાવવા અને સાંભળવા તથા એવી રીતના જે ગ્રંથ હોય તેને ભણવા ને સાંભળવા. ઇતિ વચનામૃત લોયાનું છઠ્ઠું.
લોયાના છઠ્ઠા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 19 છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે એકાંતિકપણું આવે તે દુર્લભમાં દુર્લભ સાધન છે. બીજી બાબતમાં નિષ્કામપણું હોય તો સર્વે ધર્મ રહે છે. ત્રીજી બાબતમાં નિશ્ચય રહે તો ભક્તિ આદિક સર્વે સાધન રહે છે. ચોથી બાબતમાં અમારા નિશ્ચય રૂપી મતિ ફરવા દે નહીં તો રૂડું થાય અને તુચ્છ સ્વભાવની આંટી સંતને વચને કરીને મૂકી દેવી. પાંચમી બાબતમાં અમારો નિશ્ચય ને ધર્મ હોય પણ વ્યવહારમાં આસક્તિ ને દેહાભિમાન તથા માન હોય તેનો સંબંધ રાખે તો ભૂંડું થાય છે. છઠ્ઠી બાબતમાં ધર્મ ને નિશ્ચય બે હોય પણ હિંમત રહિત વાત કરતો હોય તેનો ત્યાગ કરવો. સાતમી બાબતમાં કામાદિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મંડ્યો હોય તેનો સંગ કરવો. આઠમી બાબતમાં અમારું બળ ન રાખે ને પોતાના પુરુષાર્થનું જ બળ રાખે તેનો ત્યાગ કરવો. નવમી બાબતમાં નિશ્ચય ને વર્તમાન હોય પણ ટોકે નહીં તેનો સંગ ન કરવો ને જે ટોકે તે લોક વ્યવહારે મોટો ન હોય તો પણ તેનો સંગ કરવો. દસમી બાબતમાં ભક્તિ જ્ઞાનાદિક ગુણ હોય પણ તે આળસુ હોય તો તેનો સંગ ન કરવો. અગિયારમી બાબતમાં અહંકારે કરીને પોતાની સરસાઈ દેખાડે ને બીજા સંતના ભક્તિ જ્ઞાનાદિક ગુણની ન્યૂનતા દેખાડે તેની વાત ન સાંભળવી. બારમી બાબતમાં પોતાના સંબંધીની નિંદા કરતો હોય તેની વાણી સાંભળવી. તેરમી બાબતમાં અમારા ગરીબ ભક્ત આગળ માન ન રાખવું ને સત્સંગમાંથી પાછો પડી ગયો હોય તેની આગળ રાખવું. ચૌદમી બાબતમાં અમે જ્યાં મૂકીએ ત્યાં જવું પણ અમારા દર્શનાદિકનું હેત ન રાખવું. પંદરમી બાબતમાં વિમુખ અમારો કે સંતનો અવગુણ કહે તેના આગળ અમારું ને સંતનું હેત જણાવવું પણ અમારો અવગુણ લેવો નહીં. સોળમી બાબતમાં અધર્મ જેવું ને નિયમ ભંગ જેવું અમારું વચન ન માનવું. સત્તરમી બાબતમાં અમારું ધ્યાન કરતા ઘાટ થાય તો અમારી ને મુક્તની પ્રાર્થના કરવી તો ઘાટ ટળી જાય. અઢારમી બાબતમાં સર્વથી સરસ વર્તવારૂપ ગુણનો ત્યાગ કરીને બરોબર વર્તવું. ઓગણીસમી બાબતમાં દેહાભિમાનમાં સર્વે દોષ રહ્યા છે અને આત્મનિષ્ઠામાં સર્વે ગુણ રહ્યા છે. વીસમી બાબતમાં અમારા સંબંધી પંચ વિષયને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય ને જગત સંબંધી પંચ વિષયને સેવે તો અંધકાર થાય છે. એકવીસમી બાબતમાં દેહના સંબંધીનો યોગ તથા અમારા ભેળા સ્ત્રીઓના દર્શન થતા હોય એવો સંગ તથા ક્રિયા હોય ને મારકૂટ થતી હોય ત્યાં અમારી આજ્ઞાએ પણ ન રહેવું. 22મી બાબતમાં અમારું સાકારપણું પ્રતિપાદન કરતા હોય તે શાસ્ત્ર વાંચવા ને સાંભળવા, પણ નિરાકારનું પ્રતિપાદન કરતા હોય તે વાંચવા સાંભળવા નહીં. પ્રશ્ન 1. 11મા પ્રશ્નમાં સત્સંગથી પાછો પડી ગયો હોય તેના આગળ માન રાખવું ને તેના વેણ ઉપર વેણ લાવવું એમ કહ્યું, તે પાછો પગ પડી ગયો તે કેમ જાણવો? ઉત્તર 1. નિષ્કામાદિક વર્તમાનમાં ચૂક પડી ગઈ હોય તથા સંતનો ને સત્સંગનો અવગુણ લેતો હોય તે સત્સંગથી પાછો પડી ગયો કહેવાય, એવાની મહોબતમાં ન લેવાવું. પ્રશ્ન 2. 13મા પ્રશ્નમાં અમે અયોગ્ય વચન કહીએ તે ન માનવું એમ કહ્યું, અને સારંગપુરના બીજા વચનામૃતમાં અમારું વચન અયોગ્ય હોય તો પણ તત્કાળ માનવું એમ કહ્યું છે, તે કેવી રીતે સમજવું? ઉત્તર 2. સારંગપુરના બીજા વચનામૃતમાં શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે વિચરતા હોય ત્યારે કહે, જે નાહ્યા વિના જમો ને એકાદશીને દિવસે અન્ન જમો, એવું કોઈક વચન શાસ્ત્ર વિરુદ્ધ કહે તો તેમાં આશંકા થાય, પણ તે સમયે હા પાડવી અને શ્રીજી મહારાજનો આગ્રહ હોય તો તે વચન માનવું એમ કહ્યું છે, ને આ વચનામૃતમાં નિષ્કામાદિક વર્તમાનમાં ફેર પડતો હોય એવું અમારું વચન ન માનવું એમ કહ્યું છે, અને નાહ્યા ધોયા વિના ખાવાનું કે એકાદશીને દિવસ અન્ન જમવાનું આજ કોઈક મોટા મુક્ત હોય ને તે કહે તો પણ તે વચન ન માનવું, તો વર્તમાન ભંગ વચન તો મનાય જ કેમ? એનો તો સંગ પણ ન રખાય. પ્રશ્ન 3. 15મા પ્રશ્નમાં અધિક વર્તવારૂપી ગુણનો ત્યાગ કરીને બરોબર વર્તવારૂપી દોષનું ગ્રહણ કરવાનું કહ્યું, તેનું શું કારણ હશે? ઉત્તર 3. 69ની સાલમાં ગઢડેથી શ્રીજી મહારાજે 400 સંતોને આજ્ઞા કરી, જે પૂર્વ દેશમાં ચાલ્યા જાઓ ને અષાઢી પાંચમની વીજળી થાય ત્યાંથી પાછા વળજો. પછી સંત ચાલ્યા તે બુરાનપુર તરફ જાતા વીજળી થઈ, ત્યાંથી પાછા વળ્યા તે વડોદરા પાસે એક ગામ આવ્યું. ત્યાં વાણિયાની વખારમાં રાત રહ્યા. ત્યાં 4 દિવસ લાગઠ વરસાદ બહુ થયો, તે જોડીએ પણ જવાય નહીં. ત્યારે વાણીએ કહ્યું, જે તમે મારું અન્ન જમો કા મારા ઉતારામાંથી જતા રહો, પણ હું તમને ભૂખ્યા નહીં રહેવા દઉં. પછી એક જણાનું 4 દિવસ લાગઠ અન્ન લેવાની મહારાજે ના પાડી હતી, તેથી સંતોએ ના પાડી. પછી મુક્તાનંદ સ્વામીએ સંતોને કહ્યું, જે આ વરસાદમાં ક્યાં જઈશું? માટે મહારાજની હું પ્રાર્થના કરીશ અને તમે જમો. પછી સર્વે સંત જમ્યા, પણ આત્માનંદ સ્વામી ન જમ્યા. પછી ત્યાંથી ચાલ્યા તે એક ગામ આવ્યું. ત્યાં 12મો દિવસ હતો. તે પારણું કરાવવા એક સત્સંગીએ રોક્યા અને ખીચડી ચડતા તેમાં છાનું ઘી નખાવ્યું. પછી પંક્તિ થઈ ત્યારે ઘીનો સુગંધ આવ્યો, તેથી સંતે જમવાની ના પાડી. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જે 12મો દિવસ છે ને ભાલ સોંસરું જવું છે, તે ભૂખ નહીં વેઠાય, માટે જમો. પછી સંત સર્વે મુક્તાનંદ સ્વામીની આજ્ઞાથી જમ્યા, પણ આત્માનંદ સ્વામી તો ન જમ્યા. પછી સંત સર્વે મહારાજ પાસે આવ્યા ને મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું, જે હે મહારાજ, આપના બે વચન લોપ્યા છે. પછી શ્રીજી મહારાજ બહુ રાજી થઈને બોલ્યા, જે સ્વામી, તમે બહુ સારું કર્યું. એવા આપતકાળમાં એમ જ કરવું, એમાં અમે રાજી છીએ. એમ કહીને પછી આત્માનંદ સ્વામીને શ્રીજી મહારાજ વઢ્યા, જે તમારા કરતા મુક્તાનંદ સ્વામીને 10 ગણો વૈરાગ્ય છે ને એમને સાધુને રાખતા આવડે છે, ને તમારી સાથે સાધુને મોકલ્યા હોય તો તમે તો રેલણ છેલણ કરી મૂકો ને સાધુને વીખી નાખો, એમ વઢ્યા. માટે આવો આપતકાળ આવ્યો હોય તે વખતે બરોબર વર્તવાનું કહ્યું છે, પણ નિષ્કામ શુદ્ધિ ને ધર્મામૃતની આજ્ઞા લોપતા હોય તેની બરોબર વર્તવાનું કહ્યું નથી, તેનો તો સંગ જ ન કરવો. ઇતિ લોયાના 6 વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.